એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આપણે સૌ મતલબ ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ. માહિતી તો ચારેક ઓર છે, પણ શું બધું જ જ્ઞાન, ખાસ કરીને અગત્યનું સંશોધન, આપણા સુધી સહેલાઈથી પહોંચે છે ખરું?
બસ આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ. આજનો આપણો વિષય છે પીટર સુબરનું ખૂબ જ મહત્વનું પુસ્તક ઓપન એક્સેસ. આપણે એના મુખ્ય વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
અને આ વિષય છે ને આજે બહુ જ અગત્યનું છે, કેમ કે તે સીધો જ જ્ઞાન સુધી પહોંચવાના આપણા અધિકાર સાથે જોડાયેલો છે. અને રિસર્ચનો મૂળ હેતુ શું? જ્ઞાન વહેંચવું, બરાબર ને?
બરાબર.
તો પછી જાહેર પૈસાથી થયેલું સંશોધન શું એ પેવોલ એટલે કે પૈસા ચૂકવીને જ વાંચી શકાય એવા અવરોધ પાછળ બંધ રહેવું જોઈએ? આ પુસ્તકનો બહુ સચોટ જવાબ આપે છે.
બિલકુલ. તો શરૂઆત કરીએ આ પુસ્તકના લેખકથી. પીટર સુબર કોણ છે અને એમની વાતમાં આટલું વજન કેમ છે?
પીટર સુબરની વાત જ અલગ છે. એ મૂળ તો ફિલોસોફીના પ્રોફેસર, એટલે તર્કશાસ્ત્ર, નૈતિકતા એ બધાના ઊંડા જાણકાર.
અચ્છા.
પણ પછી છે ને એ ઓપન એક્સેસ ચળવળના દુનિયાભરમાં જાણીતા હિમાયતી બન્યા. હાર્વર્ડ યુનિવર્સિટીના ઓપન એક્સેસ પ્રોજેક્ટને એમણે લીડ કર્યો, એટલે એ એકેડેમિક દુનિયાને અંદરથી પણ જાણે છે અને એક રિફોર્મર તરીકે બહારથી પણ જુએ છે.
હા, એ બહુ મહત્વની વાત છે. મતલબ એ ખાલી થિયરીની વાત નથી કરતા. એમણે SPRAC જેવા મોટા સંગઠનો સાથે પણ કામ કર્યું છે, ન્યૂઝલેટર ચલાવ્યું છે અને દુનિયાભરની યુનિવર્સિટીઓ, સરકારો એ બધાને ઓપન એક્સેસ પોલિસી બનાવવામાં મદદ કરી છે.
બરાબર. એટલે એમની પાસે ફિલોસોફીની સમજ પણ છે અને પ્રેક્ટિકલ પોલિસીનો અનુભવ પણ, એટલે જ એમની વાત નક્કર લાગે છે.
ચોક્કસ. એ આખી મૂવમેન્ટના ગોલ અને એને કેવી રીતે પહોંચી શકાય એ બંને બહુ સારી રીતે સમજે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સાર શું છે, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો?
એકદમ સરળ રીતે કહું તો પુસ્તકનું મુખ્ય ધ્યેય એ છે કે સંશોધન સાહિત્ય, ખાસ કરીને પીયર રિવ્યૂ થયેલા લેખો,
હા, એટલે કે જેની ગુણવત્તા એક્સપર્ટ્સે ચકાસી હોય એવા લેખો,
બરાબર, એ લેખો ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા દરેક વ્યક્તિ માટે મફત મળવા જોઈએ. અને એટલું જ નહીં, કોઈ પણ જાતના પરવાનગીના અવરોધ વગર મળવા જોઈએ.
એટલે કે ફ્રીમાં વાંચી શકાય અને જરૂર પડે તો શૈક્ષણિક કામ માટે વાપરી પણ શકાય.
એક્ઝેક્ટલી. સુબર કહે છે કે ડિજિટલ યુગમાં આ ટેકનિકલી શક્ય તો છે જ, પણ એ નૈતિક રીતે જરૂરી પણ છે, ખાસ કરીને જે રિસર્ચ પબ્લિક ફંડિંગથી થયું હે એના માટે.
એટલે જ્ઞાન પર અમુક લોકોનો જ કંટ્રોલ ન હોવો જોઈએ.
બિલકુલ. સુબર એ પણ સમજાવે છે કે જૂનું પ્રકાશન મોડેલ હતું ને, જે પ્રિન્ટ પર આધારિત હતું, મોંઘા સબસ્ક્રિપ્શન પર ચાલતું હતું,
હા,
એ ડિજિટલ યુગમાં એક મોટો અવરોધ બની ગયો છે. એના લીધે અત્યારે એક્સેસ ક્રાઇસિસ જેવી સ્થિતિ છે. મતલબ કે મોટી મોટી લાઇબ્રેરીઓ પણ પોતાના જ પ્રોફેસરોના રિસર્ચ પેપર ખરીદવા માટે સંઘર્ષ કરે છે.
આ તો નવાઈની વાત કહેવાય.
હા, એટલે આ પુસ્તકનો રોલ આ અવરોધોને સમજાવવાનો અને એને દૂર કરીને જ્ઞાનના પ્રવાહને વધારે સારો બનાવવાનો છે.
ચાલો ને આ ઓપન એક્સેસ વાળી વાતને થોડી વધુ ડિટેલમાં સમજીએ. તમે કહ્યું કે ખાલી મફત વાંચન નહીં, એનાથી વધુ છે, એ શું છે?
હા, સુબર બહુ સ્પષ્ટતા કરે છે આ મુદ્દે. ઓપન એક્સેસ બે પ્રકારના બેરિયર્સ દૂર કરે છે. એક તો પ્રાઇસ બેરિયર, એટલે કે કિંમતનો અવરોધ, જેને ગ્રેટિસ ઓએ કહેવાય, મતલબ વાંચવા માટે ફ્રી.
ઓકે.
અને બીજો છે પરમિશન બેરિયર, એટલે કે પરવાનગીનો અવરોધ. આમાં શૈક્ષણિક હેતુ માટે પુનઃઉપયોગ કરવો, કોપી કરવી, શેર કરવી, એ બધી સ્વતંત્રતા મળે. આને લિબ્રે ઓએ કહેવાય.
અચ્છા, લિબ્રે ઓએ.
હા, અને સાચો ઓપન એક્સેસ એટલે આ લિબ્રે ઓએ, જ્યાં જ્ઞાનનો મુક્તપણે ઉપયોગ થઈ શકે. અને મહત્વનું એ છે કે આ બધું પીયર રિવ્યૂની ક્વોલિટી જાળવી રાખીને જ થાય છે. ઓપન એક્સેસનો ગોલ ક્વોલિટી ઘટાડવાનો બિલકુલ નથી, પણ એક્સેસ વધારવાનો છે.
સમજી ગયો. પણ આ આખી ઓપન એક્સેસની જરૂર જ કેમ પડી? જૂની સિસ્ટમમાં એવું તે શું ખોટું હતું?
મુખ્ય કારણ તો પેલી એક્સેસ ક્રાઇસિસ જ. જર્નલના ભાવ એટલા બધા વધી ગયા, લાઇબ્રેરીના બજેટ કરતાં પણ વધારે ઝડપથી વધ્યા.
ઓહ.
આનાથી ખાલી વિકાસશીલ દેશો જ નહીં, પણ અમેરિકા, યુરોપની મોટી યુનિવર્સિટીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. અને વિચારો, ટેક્સપેયરના પૈસાથી રિસર્ચ થાય અને એ જ ટેક્સપેયર એ રિસર્ચ વાંચી ન શકે કારણ કે એ બહુ મોંઘું છે.
હા, એ તો અન્યાય કહેવાય.
બરાબર. આ અન્યાય અને બિનકાર્યક્ષમતા સામે જ ઓપન એક્સેસ એક ઉકેલ તરીકે આવ્યું. એનો રોલ જ્ઞાનને વધારે લોકશાહી બનાવવાનો છે.
ઠીક છે, દેવ તો સમજાયો. પણ આ કરવાનું કઈ રીતે? માની લો કે હું એક રિસર્ચર છું, મારે મારું કામ ઓપન એક્સેસ કરવું છે, તો રસ્તા કયા?
સુબા મુખ્યત્વે બે રસ્તા બતાવે છે, ગ્રીન ઓએ અને ગોલ્ડ ઓએ.
ગ્રીન અને ગોલ્ડ?
હા, ગ્રીન ઓએ એટલે લેખક પોતે પોતાના રિસર્ચ પેપરની પીયર રિવ્યૂ થયેલી ફાઇનલ કોપી નહીં, પણ એની પહેલાની વર્ઝન, જેને પ્રી પ્રિન્ટ કે પોસ્ટ પ્રિન્ટ કહેવાય.
અચ્છા, જે ફાઇનલ પબ્લિશ નથી થઈ.
હા, એ કોપી પોતાની યુનિવર્સિટીની ડિજિટલ રિપોઝિટરીમાં મૂકી દે, અથવા તો RSIV જેવી સબ્જેક્ટ સ્પેસિફિક ઓનલાઇન જગ્યા પર મૂકે. આને સેલ્ફ આર્કાઇવિંગ કહેવાય, અને આમાં લેખકને સામાન્ય રીતે કોઈ ખર્ચ નથી થતો.
ઓકે, આ થયો ગ્રીન રસ્તો, સહેલો લાગે છે. અને ગોલ્ડ ઓએ?
ગોલ્ડ ઓએ એટલે લેખક એવા જર્નલમાં જ પબ્લિશ કરે જે પોતે જ બધા આર્ટિકલ્સને શરૂઆતથી જ ઓપન એક્સેસ રાખે છે.
એટલે જર્નલ જ ઓપન હોય?
હા. હવે આ જર્નલો પોતાનો ખર્ચ કાઢવા માટે ઘણીવાર લેખક પાસેથી અથવા એમના ફંડર કે સંસ્થા પાસેથી આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જ એટલે કે APC લે છે.
હા, એ APC વાળો મુદ્દો છે, ઘણીવાર મોંઘો હોય છે.
હોઈ શકે છે. જો કે એ પણ યાદ રાખવું જોઈએ કે બધી જ ગોલ્ડ ઓએ જર્નલ APC લેતી નથી. અમુક બીજા મોડલ પર પણ ચાલે છે, પણ અંતે તો બંનેનો ધ્યાય એક જ છે, રિસર્ચ બધા માટે ખુલ્લું મૂકવો.
પણ અહીં એક મોટો સવાલ આવે છે, કોપીરાઇટનો. મોટાભાગના કેસમાં રિસર્ચર પોતાનો કોપીરાઇટ તો પબ્લિશરને ટ્રાન્સફર કરી દેતા હોય છે, બરાબર?
હા, એવું થતું આવ્યું છે.
તો પછી ગ્રીન ઓએ કે ગોલ્ડ ઓએ કેવી રીતે શક્ય બને? શું પબ્લિશરો આસાનીથી માની જાય?
આ બહુ જ અગત્યનો અને કોમન પ્રશ્ન છે, અને સુબેર એને બહુ સરસ રીતે સમજાવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે કોપીરાઇટ ઓપન એક્સેસના રસ્તામાં મોટો પથ્થર છે.
હા, એવું જ લાગે ને.
પણ સુબ્રહ કહે છે કે ઓપન એક્સેસ કોપીરાઇટ કાયદાની અંદર જ કામ કરે છે. ચાવી છે ને એ લેખકોના હાથમાં છે.
કઈ રીતે?
લેખકો જ્યારે પબ્લિશર સાથે એગ્રીમેન્ટ કરે ત્યારે પૂરેપૂરા કોપીરાઇટ ટ્રાન્સફર કરવાને બદલે ફક્ત પ્રકાશિત કરવાનો નોન એક્સક્લુઝિવ લાયસન્સ આપી શકે છે, અથવા તો પોતાના અમુક અધિકારો જાળવી રાખી શકે છે.
અચ્છા.
એના માટે ઓથર એડેન્ડા જેવા ટૂલ્સ પણ છે જે એગ્રીમેન્ટમાં ફેરફાર કરવા માટે મદદ કરે. અને બીજું ક્રિએટિવ કોમન્સ CC લાયસન્સ છે.
હા, CC લાયસન્સ વિશે સાંભળ્યું છે.
બસ, એનો ઉપયોગ કરીને લેખક પહેલેથી જ કહી શકે છે કે એમના કામનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, જેમ કે શું એને શેર કરી શકાય, શું એના પર આધારિત નવું કામ બનાવી શકાય વગેરે. એટલે વાત કોપીરાઇટને તોડવાની નથી, પણ કોપીરાઇટનો ઉપયોગ ઓપન એક્સેસના ધ્યેય માટે કરવાની છે.
એટલે કોપીરાઇટ અવરોધ નથી, પણ એક સાધન બની શકે છે.
બરાબર.
અને પૈસાનું શું? આર્થિક રીતે આ મોડલ ચાલે ખરું? કોણ ભોગવે આ બધો ખર્ચ?
સુબરની દલીલ છે કે ઓપન એક્સેસ બિલકુલ આર્થિક રીતે શક્ય છે. જુઓ, અત્યારે પણ સિસ્ટમમાં પૈસા તો ખર્ચાય જ છે. લાઇબ્રેરીઓ સબસ્ક્રિપ્શન પાછળ અબજો રૂપિયા ખર્ચે છે.
હા, એ તો છે.
ઓપન એક્સેસ મોડેલમાં એ જ પૈસા અથવા કદાચ એનાથી ઓછા પૈસા અલગ રીતે વપરાય છે. સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાને બદલે પ્રકાશનની સેવાઓ માટે ચૂકવાય છે, જેમ કે APC દ્વારા, કે પછી યુનિવર્સિટીઓ ભેગી મળીને ફંડિંગ કરે. મુદ્દો ખર્ચ નાબૂદ કરવાનો નથી, પણ એને રીડાયરેક્ટ કરવાનો છે, જેથી અંતિમ પ્રોડક્ટ એટલે કે જ્ઞાન બધા માટે ખુલ્લું રહે.
પણ પેલી દલીલનું શું કે જે વર્ષો જૂના મોટા પ્રકાશકો છે એમણે ક્વોલિટી કંટ્રોલ, પ્લેટફોર્મ એ બધામાં ઘણું રોકાણ કર્યું છે, શું ઓએ મોડેલમાં એમની ભૂમિકા ઓછી નથી થઈ જતી, એમને નુકસાન?
સુબર આ વાત સ્વીકારે છે. જે પ્રકાશકોનું બિઝનેસ મોડેલ ફક્ત અને ફક્ત મોંઘા સબસ્ક્રિપ્શન પર જ ટકેલું છે, એમને ચોક્કસપણે બદલાવવું પડશે, અનુકૂલન સાધવું પડશે, અને કદાચ નુકસાન પણ થાય. પણ સુબરની મોટી દલીલ એ છે કે આ બદલાવથી રિસર્ચને, શિક્ષણને અને આખા સમાજને જે ફાયદો થાય છે એ એટલો મોટો છે કે એની સામે આ નુકસાન વાજબી ઠરે છે. ઓપન એક્સેસનો મૂળભૂત રોલ જ જ્ઞાનનો ફેલાવો વધારવાનો છે. જો કોઈ જૂનું મોડેલ એમાં આડખીલી બનતું હોય તો પ્રગતિ માટે એને બદલવું જરૂરી બની જાય છે. હા, એ સંક્રમણ બને એટલું ન્યાયી રીતે થવું જોઈએ.
બરાબર. ચલો હવે આખી ચર્ચાના કેટલાક મુખ્ય મુદ્દા ઉતારવીએ. સૌથી પહેલો અને મુખ્ય સંદેશ શું લાગે છે?
મારા મતે સૌથી પહેલો અને પાયાનો મુદ્દો, ડિજિટલ ટેકનોલોજીએ જ્ઞાનને મુક્તપણે વહેંચવાનો રસ્તો ખોલી દીધો છે. ડિજિટલ કોપી બનાવવાનો ખર્ચ લગભગ શૂન્ય છે. આ ટેકનોલોજીનો ફાયદો જ્ઞાનને બંધ કરવા માટે નહીં, પણ બધા સુધી પહોંચાડવા માટે ઉઠાવવો જોઈએ. આ ઓપન એક્સેસનો પાયાનો સિદ્ધાંત છે, એનો ગોલ છે.
સાચી વાત. અને બીજો મુદ્દો, પેલી એક્સેસ કટોકટીવાળો. અત્યારની જે પેવોલવાળી સિસ્ટમ છે એ રિસર્ચની પ્રગતિને ધીમી પાડે છે અને ખરેખર તો અન્યાયી છે. વિચારો, ગુજરાતમાં કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ ડૉક્ટર કે નાનો બિઝનેસમેન, એને લેટેસ્ટ માહિતી જોઈએ પણ એ મેળવી ન શકે કારણ કે બહુ મોંઘી છે. આનાથી તો આખો સમાજ પાછળ રહે.
બિલકુલ. ઓપન એક્સેસનો રોલ આ જ અવરોધ દૂર કરવાનો છે. ત્રીજું, અને આ મારે ફરીથી કહેવું છે, ઓપન એક્સેસ અને ક્વોલિટીને કોઈ લેવા દેવા નથી. પીયર રિવ્યૂ જેવી પ્રક્રિયા ઓએ જર્નલ્સમાં પણ એટલી જ કડક હોય છે. ઘણી ટોપ ક્વોલિટી ઓએ જર્નલ્સ છે.
હા, એ ગેરસમજ દૂર થવી જરૂરી છે.
અહીં સુબરનું એક વાક્ય યાદ આવે છે, ઓપન એક્સેસ ફક્ત થઈ ગયેલા સંશોધન વિશે વાંચવાના અવરોધોને જ નહીં, પરંતુ સંશોધન પ્રક્રિયાના અવરોધોને પણ દૂર કરે છે. મતલબ, જ્યારે જૂનું જ્ઞાન સહેલાઈથી મળે ત્યારે નવું જ્ઞાન પણ ઝડપથી બને.
ખૂબ સરસ. ચોથો મુદ્દો એ કે આ ધ્યેય સુધી પહોંચવાના ઘણા રસ્તા છે. ગ્રીન છે, ગોલ્ડ છે, કોઈ એક જ સાચો રસ્તો નથી. અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ સંસ્થાઓ પોતાની રીતે પસંદગી કરી શકે. આ ફ્લેક્સિબિલિટી જેની તાકાત છે.
અને પાંચમો, જે કદાચ સૌથી મહત્વનો છે, ઓપન એક્સેસ એ પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે, જનહિતમાં છે. ખાસ કરીને જે રિસર્ચ સરકારી પૈસાથી થયું છે એ તો લોકો સુધી પહોંચવું જ જોઈએ. એ આપણો અધિકાર છે.
અહીં પેલો સુબનનો વિચાર યાદ આવે છે.
કરો.
પેલો કે ઓપન એક્સેસ એ પ્રકાશકો પાસેથી આપણે માંગેલી ભેટ નથી, તે કંઈક છે જે આપણે આપણા માટે પ્રદાન કરી શકીએ છીએ.
હા, બહુ પાવરફુલ વાત છે. આ આખા શૈક્ષણિક સમુદાયને, રિસર્ચરોને, યુનિવર્સિટીઓને એમની પોતાની શક્તિ અને જવાબદારીનું ભાન કરાવે છે. જ્ઞાન એમનું છે, એને ખુલ્લું મૂકવાની જવાબદારી પણ એમની છે.
આ પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો છે. પેલો કોપીરાઇટવાળો વિચાર પણ જબરદસ્ત છે.
હા, ફરી યાદ અપાવો. પ્રશ્ન એ નથી કે ઓપન એક્સેસ કોપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરે છે કે કેમ, પરંતુ ઓપન એક્સેસને સક્ષમ કરવા માટે કોપીરાઇટ કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો. આખી ફ્રેમ જ બદલી નાખે છે. કોપીરાઇટને દુશ્મનને બદલે દોસ્ત બનાવવાની વાત છે.
અને ઓપન એક્સેસની એમની વ્યાખ્યા પણ કેટલી ચોક્કસ છે.
બિલકુલ. ઓપન એક્સેસ સાહિત્ય ડિજિટલ, ઓનલાઈન, નિઃશુલ્ક અને મોટાભાગના કોપીરાઇટ અને લાયસન્સિંગ પ્રતિબંધોથી મુક્ત છે. આમાં બધું આવી ગયું. ફ્રી એટલે કે ગ્રેટિસ અને મુક્ત એટલે કે લીબ્રે.
તો આ બધી વાતોનો વ્યવહારમાં શું ઉપયોગ? સામાન્ય માણસ માટે, વિદ્યાર્થી માટે, સંશોધક માટે આનો શું અર્થ?
ઘણો અર્થ છે. જુઓ, રિસર્ચરો માટે એનો અર્થ છે કે તેઓ ગ્રીન ઓએ અપનાવીને પોતાની રિપોઝિટરીમાં લેખ મૂકી શકે, પ્રતિષ્ઠિત ઓએ જર્નલમાં છપાવવાનું વિચારી શકે અને પબ્લિશર સાથે વાત કરતી વખતે પોતાના રાઇટ્સ માટે લડી શકે.
લાઇબ્રેરિયનો અને યુનિવર્સિટીના સંચાલકો શું કરી શકે?
તેઓ સંસ્થાકીય લેવલે ઓએ પોલિસી બનાવી શકે છે, પોતાની રિપોઝિટરી બનાવી શકે છે, ફેકલ્ટીને આ વિશે જાગૃત કરી શકે છે, બજેટને સબસ્ક્રિપ્શનમાંથી ઓએ તરફ વાળી શકે છે.
અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે આ શું લાવે છે, ખાસ કરીને ભારત અને ગુજરાતના સંદર્ભમાં?
એમના માટે તો આ ક્રાંતિ સમાન છે. વિદ્યાર્થીઓને દુનિયાભરનું લેટેસ્ટ રિસર્ચ મળે કોઈ પૈસા ખર્ચ્યા વગર. સામાન્ય નાગરિકો, જેમ કે કોઈ દર્દી હોય, એ પોતાના રોગ વિશેની નવી મેડિકલ માહિતી મેળવી શકે. ખેડૂતો નવી ખેતી પદ્ધતિઓ વિશે જાણી શકે. નાના ઉદ્યોગકારો નવી ટેકનોલોજી વિશે વાંચી શકે. આ બધું અત્યારે પેવોલ પાછળ બંધ છે.
સાચી વાત છે.
ઓપન એક્સેસ આ બધું ખોલી નાખે છે. એ લોકોને માહિતી આપીને સશક્ત બનાવે છે, જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે, ઇનોવેશનને વેગ આપે છે. આ જ તો ઓપન એક્સેસનો અંતિમ રોલ છે. આખી ચર્ચા પરથી મને જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે ઓપન એક્સેસ ખાલી કોઈ ટેકનિકલ કે ઇકોનોમિક મોડલ નથી. એ એક સામાજિક ચળવળ છે, એક નૈતિક જવાબદારી છે. એનો ગોલ જ્ઞાનને ફરીથી એના મૂળભૂત મૂલ્ય એટલે કે વહેંચણી સાથે જોડવાનો છે. જ્ઞાનને વેપારની વસ્તુમાંથી પાછી સાર્વજનિક સંપત્તિ બનાવવાનો પ્રયાસ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ઓપન એક્સેસ કઈ રીતે પાવર શિફ્ટ કરે છે. એ જ્ઞાન બનાવનારાઓ, રિસર્ચરો, શૈક્ષણિક સંસ્થાઓના હાથમાં પોતાના કામના પ્રસાર પર વધુ કંટ્રોલ આપે છે, જૂના વચીટિયાઓ પરની નિર્ભરતા ઘટાડે છે. એ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન ખરેખર તો વહેંચવાથી વધે છે, તાળા મારીને સાચવી રાખવાથી નહીં. આ કદાચ જ્ઞાનના ભવિષ્યનો સાચો રસ્તો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.